તારીખ 8/11/1997, ડાયરીના બોલ નંબર 294 અને 296 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 142.
વેદ જ્ઞાન એ વર્તતા વિભાવના નિષેધ પૂર્વક પ્રગટ સ્વભાવનો આદર છે, વિધિ નિષેધ છે. ચાલતો જે વિભાવ ભાવ છે એનો નિષેધ છે, અને જ્ઞાનના જે સ્વભાવ પ્રગટ છે એનો આદર છે. આદરને વિધિ કહે છે, નિષેધને નિષેધ કહે છે. એટલે ભેદ જ્ઞાન છે એ વિધિ નિષેધાત્મક પરિણામ છે. વિજ્ઞાન છે એ વિધિ નિષેધાત્મક પરિણામ છે. અર્થાત વિભાવમાં થતા અહંપણાના નિષેધ પૂર્વક વર્તતા વિભાવમાં નિષેધ. એટલે શું કે વર્તતા વિભાવમાં અહંપણું થઈ રહ્યું છે, પોતાપણું થઈ રહ્યું છે. ક્રોધ મને થયો, રાગ મને થયો, એ અહંપણાના નિષેધ પૂર્વક જ્ઞાન સ્વભાવી સ્વ એટલે પોતે પોતામાં અસ્તિત્વ ગ્રહણનો પુરુષાર્થ છે અથવા અસ્તિત્વ ગ્રહણની વિધિ છે. હું છું એમ આવે. જ્ઞાન સ્વભાવમાં આ હું છું, આ પ્રગટ જ્ઞાન સ્વભાવ તે હું છું એમ પોતામાં અસ્તિત્વ ગ્રહણનો પુરુષાર્થ છે. આવું ભેદ જ્ઞાન પરમાર્થ માર્ગના પ્રયત્નમાન જીવને સહજ જ થવા યોગ્ય છે. આવું ભેદ જ્ઞાન સહજ ચાલવું જોઈએ એમ કહેવું છે. સહજ ચાલવું ઘટે, સહજ ન ચાલતું હોય તો શરૂ શરૂમાં ખેંચીને કૃત્રિમ પુરુષાર્થથી પણ કરવામાં આવે છે. પણ અવલોકનની યથાર્થ વિધિમાં પ્રોસેસમાં હોય તો સહજ ચાલુ થાય. હા, અવલોકન સારી રીતે ચાલી ગયું હોય અને અવલોકનનું સ્ટેજ મેચ્યોર્ડ પોઝિશનમાં આવે તો ભેદ જ્ઞાન શરૂ થાય ઓટોમેટિક. હા, આપોઆપ જ શરૂ થાય. કેમ કે એક નીચેનું મેચ્યોર્ડ સ્ટેજ ઉપરના સ્ટેજનું પ્રેરક બળ બને છે, એવી પરિસ્થિતિ છે. કોઈને આવી જાય છે એમ પણ આવે છે. કેમ કે પ્રેક્ટિસ ચાલુ કરે ને તો પ્રેક્ટિસ કરતા કરતા સહજતા આવે છે. પહેલા પ્રેક્ટિસ કરવામાં થોડો પરિશ્રમ લાગે, તકલીફ પડે કોઈ પણ કામમાં શરૂઆતમાં, પણ પછી હાથ બેસી જાય જેમ કામ ઉપર એવી રીતે. હા, પણ એ નકારેનો આવે, એનો નકાર આવે, એનો તિરસ્કાર આવે. શું કેમ આકુલતા ન ગમે એવી રીતે, કેમ કે એમાં આકુલતા છે ને, આકુલતાનો અણગમો છે. હે, હા, અણગમા રૂપે નકાર આવે. ના, વિચાર કરવો પડે એવું જરૂરી નથી. શું, અને એ તો આપણે ઘણા કાર્યો વગર વિચારે કરીએ છીએ. જેમ કે તમે પુરુષ પર્યાય છો, તમે વિકલ્પ કરવાની જરૂર નથી કે હું પુરુષ છું. મનુષ્ય પર્યાય છો તો વિકલ્પ કરવાની જરૂર નથી કે હું મનુષ્ય પર્યાય છું. શરૂઆતમાં બાળક નાનું હોય ત્યારે એમ કે જો તું ફલાણો તું ફલાણો, તું મારા સામે જો ફલાણો, એમ એને નામ પાડી પાડીને એને બોલાવે. પછી એને એવું દ્રઢ થઈ જાય કે પોતાનું નામ એને યાદ ન કરવું પડે, કોક બોલાવે તો હોંકારો સીધો દઈ દે, ઊંઘમાં હોંકારો દઈ દે, એટલું દ્રઢ થઈ જાય છે. ઉલટી પ્રેક્ટિસ છે, વિકલ્પ ન કરવો પડે. ઘણા કાર્યો એવી રીતે વગર વિકલ્પે ઘણે, ઉલટા સંસારના કાર્યો ઘણા વગર વિકલ્પે થાય છે. જેમ કે કોઈ મોટો ધડાકો થાય બોમ્બાડીને જેવો, તો આંખ વીંચી જેવી એમાં વિકલ્પ નથી કરવો પડતો, તરત માણસ આંખ વીંચી જશે. ધડાકો થતા જ ભય ઉત્પન્ન થતા ભય સાથે જ આંખ વીંચાઈ જશે. પહેલા પહેલા એમાં આપણે કઈ એવું વિચાર્યું નથી કે આંખ છે વધારે કિંમતી હોય એવું છે અને પહેલા એને બચાવી લેવી જોઈએ, એવું કઈ આપણને લેસન નથી આપ્યું. ઓટોમેટિકલી દેહાધ્યાસમાં એ પ્રકૃતિ પરિસ્થિતિ છે, વગર વિકલ્પ જ થઈ જાય, વિચારવાનો સમય જ ન મળે. ડ્રાઇવિંગમાં એવું છે, આપણે ફાસ્ટ ડિસિશન લઈએ છીએ, વિચારીએ પહેલા તો આપણે ડિસિશન લઈને એક્ઝિક્યુટ કરીએ છીએ સીધું જ, તે બ્રેક મારવી પડે ઓછીનથી શું થાય. સીધો તો પ્રેક્ટિસ જ પડી ગઈ છે. ગાડી ઊભી રાખવી એમ ખ્યાલ આવ્યો તો એકદમ બધું ફટાફટ કામ થઈ જાય છે, એટલો વિચાર કરવાનો સમય નથી હોતો, એ પહેલાં તો કામ થઈ જાય છે, એમ બને છે. પ્રેક્ટિસનો વિષય છે. હા, એમાં વિભાવનો નિષેધ છે. હા હા, એ ઇનડાયરેક્ટલી નિષેધ છે. બે રીતે આવે, ડાયરેક્ટ નિષેધ પણ આવે, ઇનડાયરેક્ટ પણ આવે. પોઝિટિવલી પુરુષાર્થ ચાલતો હોય ત્યારે ઇનડાયરેક્ટ નિષેધ છે, પોઝિટિવ એટલું ન ચાલતું હોય તો એનો નિષેધ પણ આવે, સીધો નિષેધ પણ આવે. બે બે પ્રકાર ચાલે. સહજમાં બે, સહજમાં પણ બે પ્રકાર આવે છે. એનું કારણ છે કે કોઈ વાર વિભાવની તારતમ્યતા વધતી હોય છે, કોઈ વાર વેદનની તારતમ્યતા વધતી હોય છે, બે પ્રકાર ચાલતા હોય છે. વિભાવની તારતમ્યતા વધે તો સીધો નિષેધ આવે એનો, અને વેદનની તારતમ્યતા વધતી હોય તો વિભાવને કંઈ યાદ કરવાની જરૂર નથી. મુમુક્ષુ જીવ પણ મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધતાનો અભિલાષી હોવાથી પોતે જ્ઞાન માત્ર છે તેવી જાગૃતિ પૂર્વક વર્તતા રાગાદી ભાવના અરુચિ ભાવે નિષેધ ભાવે વર્તે છે અથવા પરિણમે છે. એવું પણ મુમુક્ષુની ભૂમિકામાં એ પ્રકારનો પણ પ્રયત્ન કરે. વર્તમાન યોગ્યતા અનુસાર આ રીતે તેને ભેદજ્ઞાનનો ઉદ્યમ, ઉદ્યમ એટલે પુરુષાર્થ કયો અથવા પ્રયાસ વર્તે, જેટલી યોગ્યતા પોતાની. મુમુક્ષુ જીવને આવા પ્રયાસ પૂર્વક તત્વજ્ઞાનનો સત્સૃતનો પરિચય અધ્યયન હોવો ઘટે, અન્યથા પ્રકારે ન હોવો ઘટે. કારણ કે બાહ્ય ઉઘાડ વધતા પર્યાય બુદ્ધિવાનને ઉઘાડમાં અહંભાવ રોકવો અસંભવ છે. એટલે પૂર્ણતાનું લક્ષ્ય હોય તો પણ અહંભાવ ન આવે, અને વેદજ્ઞાનનો પુરુષાર્થ સહિત જો સ્વાધ્યાય અધ્યયન શાસ્ત્ર વાંચન ચાલતું હોય અને ઉઘાડ વધે તો અહંભાવ ન આવે, નહીંતર અહંભાવ આવવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ કે પર્યાય બુદ્ધિમાં ઊભો છે અને પર્યાયમાં ઉઘાડ વધ્યો, એ ફેરફાર થયો, એ ફેરફારમાં અહંભાવ થયા વગર ન. ઘરમાં અહંભાવ રોકવો અસંભવ છે. આવો અહંભાવ ક્રમે કરીને એટલે આગળ જતા સ્વચ્છંદ આદિ ભયંકર મહાદોષને ઉત્પન્ન થવામાં કારણ થાય છે. જે સ્વચ્છંદ થાય છે એ ઉઘાડના અહંમાંથી થાય છે. હું પણ જાણું છું, હું પણ સમજુ છું. આમ તો શું છે કે જે મુમુક્ષુતા આરોહણનો યથાર્થ ક્રમ છે એ યથાર્થ ક્રમમાં આવે તો યથાર્થતા એક એવો ફેક્ટર છે કે બહુ બેલેન્સિંગ પરિણામ ચાલે એકદમ. એટલે એક ન્યાયે યથાર્થતાનું ડેવલપમેન્ટ જ સમ્યક્ત્વ છે. સમ્યક શું છે કે મુમુક્ષુની ભૂમિકામાં જે યથાર્થતા આવી એનું એક તબક્કે ડેવલપમેન્ટ થઈ, જેમ ફૂલમાંથી ફળ થાય એમ યથાર્થતામાંથી સમ્યક થઈ જાય છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા એ મેઇન ફેક્ટર છે. યથાર્થતા હોય તો સરળતા નિરસતા ઉદયમાં આ બધા કોર્ડિનેશન ઊભા થાય, આનુષંગિક પરિણામો બધા મેળવાળા ઊભા થઈ જાય. પ્રયોજનની દ્રષ્ટિ પછી યથાર્થતામાં પોતાની આત્મરૂચિ આ પણ મેઇન ફેક્ટર છે. સરળતા, રૂચિ, નિરસતા આ મુખ્ય મુખ્ય છે. પ્રયોજનનો દૃષ્ટિકોણ આ ચાર પાંચ તો બહુ મુખ્ય ફેક્ટર છે. એ જો મુમુક્ષુતામાં હોય યથાર્થતાને કારણે તો આગળ વધવાનું બહુ રાઈટ સ્પીડમાં રાઈટ ટ્રેકમાં ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય. અનુભવ પદ્ધતિ છે ને, આખી અનુભવ પદ્ધતિ છે. અનંતકાળ અનેક ધર્મ સાધન કરવા છતાં ચાલ્યો ગયો આપણો, એનું એક જ મુખ્ય કારણ કે યથાર્થતામાં આવ્યો. આ એક જ કારણ છે. યથાર્થતામાં આવે અથવા કૃપાળુ દેવ એવી રીતે કહે છે, એક વખત સાચી આત્માર્થતા પ્રગટ થાય એટલે આત્મકલ્યાણ કરી લેવું છે એવું અંતરથી, અંતરથી એટલે એકદમ ઈમાનદારીપૂર્વક, ઓનેસ્ટલી. તો એક વખત સાચી આત્માર્થતા આવે, બધે યથાર્થતા થઈ, હોરમોર નીકળી જાય, આરપાર નીકળી પહોંચી જાય, બહુ ભાગ જીવ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાને બદલે પોતાની મેળે કામ કરવા જાય છે અને અજાણ્યો માણસ છે. અજાણ્યા ગામમાં કે અજાણ્યા શહેરમાં રસ્તા તો સ્થૂળ છે ને, તો પૂછી પૂછીને જવું પડે. નિર્ધારિત સ્થળે પહોંચવું હોય તો પૂછીને જવું પડે, નહીતર જે સ્થળ નજીકમાં હોય એનાથી દૂર જતા વાર ન લાગે. કેમ કે ખબર નથી એને, મારે જવું છે ત્યાં તો હું ઊભો છું. માંડે હાલવા પોતાની રીતે, કે આપણે તો હજી શહેરમાં દાખલ થયા, હજી તો હાલવું તો જોઈ જ ને, એવું જરૂરી નથી. દાખલ થવાની જગ્યા એ તમારું ડેસ્ટિનેશન. પણ અજાણ્યો માણસ ભૂલે તો સ્થૂળ વિષય છે, ચક્ષુ ઇન્દ્રિયનો રસ્તો જોવાનો એવું, તો પોતાની મેળે ચાલે તો ન પહોંચે. કેમ કે એને ખબર નથી કે આ કયો લત્તો છે, આ કયો રોડ છે, અને આ જગ્યાએ મારે જવું છે એને ખબર નથી. ત્યારે આ તો અંતરંગ સૂક્ષ્મ રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ પાડીને સ્વરૂપ ગ્રહણ કરવું છે, તો એમાં માર્ગદર્શન વગર કેવી રીતે જઈ શકે, હું પહોંચી શકતો નથી. એટલે જે પોતાની મેળે ચાલે છે એનું નામ જ્ઞાનીઓએ સ્વચ્છંદ આપ્યું છે, એ સ્વચ્છંદે વર્તે છે. એટલે અનંતકાળ સ્વચ્છંદે ધર્મ સાધન કરીને જીવે પોતાને નુકસાન કર્યું છે એમ કહીએ, અથવા કાળ ગુમાવ્યો છે એમ કહીએ, અને સંસાર પરિભ્રમણ કર્યું છે. એ પરિસ્થિતિ પાવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિ સ્થિતિ, એ વસ્તુ સ્થિતિ જે છે. અને સ્વચ્છંદથી બચવા માટે આ એક જ ઉપાય છે, અને આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એક જ ઉપાય છે, બીજો ઉપાય પણ નથી, અને શ્રેષ્ઠ ઉપાય છે, સુગમ ઉપાય છે. બીજો ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા રાગ થી ભિન્ન અભ્યાસ એટલે પ્રેક્ટિસ, પ્રયોગાત્મક પ્રેક્ટિસ, પ્રયોગની પ્રેક્ટિસ ને એક શબ્દમાં આપણે અભ્યાસ કહીએ. ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાન વેદન રૂપ જ્ઞાતા ધરા અથવા જ્ઞાતા દશા કેળવાય છે. દશા કેળવવાનો એ પ્રોસેસ છે, પરિણતિ મજબૂત થાય છે. અને જે પરિણતિ જો થઈ હોય તો તે મજબૂત થાય છે, આત્મ પરિણતિ છે, એ ભેદ જ્ઞાનથી વધારે બળવાન થાય છે. અને તેથી અશાતાના ઉદય કાળે પણ દુઃખનું વેદન ગૌણ થઈ સ્વભાવની અધિકતા થઈ શાંતિનું વેદન રહે છે. કૃપાળુ દેવે 913 નંબરનો પત્ર લખ્યો છે, એ કોઈ મુમુક્ષુને તીવ્ર અશાતાનો ઉદય આવ્યો છે. વનમાળીદાસભાઈ કરીને કોઈ મુમુક્ષુ છે, એને ઓચિંતો કોઈ અશાતાનો ઉદય આવ્યો છે, અને બહુ શાંત સ્વભાવે વેદે છે. એના ઉપરથી એમણે ભેદ જ્ઞાનનો આખી વિધિનો પેરેગ્રાફ લખ્યો છે. એટલે જો ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ હોય તો અશાતાના વેદન કાળે દુઃખ ભોગવવું ન પડે, નહીતર અશાતાનું દુઃખ, પીડાનું દુઃખ, શરીરની પીડા એ આખા આત્માને પકડી રાખે. જીવ ત્યાં જ ચોટ્યો રહે, ત્યાં જ વળગ્યો રહે, જ્યાં દુખાવો હોય ત્યાં. ભલે જીવ દુઃખ ભોગવવા ઈચ્છતો નથી, કોઈ પણ જીવ દુઃખ ભોગવવા ઈચ્છતો નથી, તો પણ દુઃખ ભોગવવું જ પડે. કેમ કે પરિણામ લાગેલા છે, પરિણામ ત્યાં જ લાગેલા છે. કરે શું, તો લાચાર થઈને પણ એને ભોગવવું પડે. આવી એક અનિવાર્ય પરિસ્થિતિમાંથી જ્ઞાનીઓએ રસ્તો કાઢ્યો. કે ભલે શરીરની પીડા થાય ત્યારે પણ દુઃખ ન ભોગવી શકાય એવો ઉપાય છે ખરો. ભલે જગતમાં એ ઉપાય પ્રસિદ્ધ નથી પણ અધ્યાત્મમાં એ વાત પ્રસિદ્ધ છે. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનનો વિષય અધ્યાત્મના પ્રકરણમાં પ્રસિદ્ધ છે પણ એ જૈન દર્શનમાં, જૈન દર્શન સિવાય અધ્યાત્મના પ્રકરણમાં ભેદ જ્ઞાનનો વિષય નથી. વેદાંત, ગીતા આ બધામાં કંઈ નથી આવતો, ઇવન શ્વેતાંબરમાં નથી આવતું અત્યારે. વિજ્ઞાનનો વિષય નથી. આ હરિભદ્રાચાર્યને આનંદ ગંજીને જેમણે દિગંબર સાહિત્ય વાંચ્યું, દિગંબર શાસ્ત્રો વાંચ્યા, એ લોકોએ પોતાના ગ્રંથોમાં એ વાત ચર્ચી છે, પુસ્તકો લખ્યા એમાં. પણ એ વાત એમને રુચિ સમજાણી એટલે મૂકી, બાકી ક્યાંય નથી. વિજ્ઞાનનો વિષય દિગંબર સાહિત્ય સિવાય ક્યાંય નથી, દિગંબર શાસ્ત્રો સિવાય ક્યાંય નથી. આપણે કેટલાક શ્વેતાંબરભાઈ આવતા હતા, એ કે અમે વેદજ્ઞાન એવો શબ્દ ઢાંબ્યો નથી અમારા મહારાજ પાસે. અને અત્યારે તો વ્રત લ્યો, કઈ નિયમ લો ને કઈક ત્યાગ કરો, બીડી પીતા હોય તો બીડી છોડી દો, ચા પીતા હોય તો ચા છોડી દો, મીઠાઈ ખાતા હોય તો ગળપણની બાધા લઈ લો, છેવટે કાંઈ નહીં કરો તો એકાદ ઉપવાસ કરી લો, એક દિવસ આહારનો ત્યાગ કરી લો, એટલું ન થાય તો એકાસનો કરી લો, એટલું ન થાય તો બેસણું કરી લો, પણ કાંઈક તમે ત્યાગ કરો. આ સિવાય કોઈ પ્રકરણ નથી રહ્યો, વિજ્ઞાનનો વિષય જ નથી. અશાતા તીવ્ર થાય તો પણ, વિજ્ઞાન પર જેને કમાન્ડ આવી ગયો એ અશાતા તીવ્ર થાય તો પણ, અરે પ્રાણ છૂટે તો પણ સ્વભાવની અધિકતા છૂટતી નથી, એટલે સમાધિ મરણ થાય છે. જ્ઞાનીઓને સમાધિ મરણ થવાનું કારણ શું? કે પ્રાણ છૂટે ત્યારે તો સૌથી વધારે વેદના હોય, પણ એમને સ્વભાવની અધિકતા આવી છે. સોગાનીજી તો લખે છે કે કોઈ કોઈ જ્ઞાની તો નિર્વિકલ્પ દશામાં દેહ ત્યાગ કરે છે, કેટલો પુરુષાર્થ વધારતા હશે. એટલે રત્નકરણ શ્રાવકાચાર્યમાં સમંતભદ્ર આચાર્ય મૃત્યુ મહોત્સવ લખ્યો છે. મૃત્યુને ખરાબ પ્રસંગ નથી ગણ્યો, આખી દુનિયા મૃત્યુના ભયથી ડરે છે. અરે લોકો ચર્ચા કરવા માગતા નથી કે એ વાતને સંભાળવાને સ્મરણમાં લેવાય માગતા નથી. મૃત્યુની મરણની વાત કરવી નહીં ને એને સંભાળવી નહીં. જ્યારે જ્ઞાનીઓ મૃત્યુ મહોત્સવ કહે છે, જે મહોત્સવની અંદર આનંદ વધે એ મૃત્યુ આવવાની ખબર પડે એ જ્ઞાનીને, પુરુષાર્થ વધે ને પુરુષાર્થ વધે એટલે શાંતિ ને આનંદ વધે. અલૌકિક લાઈન છે, દુનિયાથી ઉલટી. હા, ભાવ ભાષણમાંથી ફરક પડી જાય છે, કેમ કે શાશ્વત પદાર્થ ભાષો ને શાશ્વતમાં અવ્યાબાધત્વ આવી જાય છે, એને એનો વિશ્વાસ ઊભો થાય છે. ભાવ ભાષણ છે એ વિશ્વાસનો તબક્કો છે, અને પર પદાર્થમાં સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિનો વિશ્વાસ અને અભિપ્રાય ત્યારે જાય છે. વિપરીત અભિપ્રાય ને વિપરીત વિશ્વાસનો નાશ થાય છે, અવિપરીત અભિપ્રાય ને અવિપરીત વિશ્વાસ ઉત્પન્ન થાય છે. ભાવભાષણમાં બહુ મોટું કામ થાય છે. ભાવભાષણ ને સમ્યક્ત્વનો અંગ કીધું છે શ્રીમદજીએ. એક વાર જો સ્વરૂપ ભાષે તો પછી જીવ ત્યાં જ વળગેલો રહે, એ નજરાયા જ કરે, ત્યાંથી જીવ ખસી ન શકે. લક્ષ્ય એવું રહીએ છે. અને પ્રકૃતિ જોર કરે તો પણ પગ પાછા પડે. શું થાય કે જો પ્રકૃતિ જોર કરે તો પણ પાછી પડે. હા, તો પણ એ નબળો થઈને પાછો પડે. એટલી જાગૃતિ હોય છે. ભાવભાષણ પછી જાગૃતિ બહુ હોય છે. કેમ કે મિથ્યાત એકદમ મંદ થઈ ગયો, નાશ થવાની તૈયારી આવી ગઈ. જ્ઞાનમાં નિર્મળતા ઘણી બધી અને ભેદ જ્ઞાનને જાગૃતિ સતત રહે છે, એ કારણ છે. સ્વભાવની અધિકતા છૂટતી નથી તેવી દશા કેળવાઈ ગઈ હોવાથી ભવાંતરમાં તે પરિણતિ ચાલુ રહી જાય છે. જ્ઞાનીને સ્વભાવની અધિકતામાં દેહ ત્યાગ થાય છે, દેહ છૂટે છે, તો આ શરીર છૂટ્યું ને બીજો જન્મ લીધો ત્યાં એનું પરિણામ ચાલુ રહે છે. કેમ કે એને રસ ઘણો લીધો. પ્રાણ છૂટવા કાળે સ્વભાવનો રસ વધાર્યો તો એ પરિણતિ બળવાન થઈ, એને નવા ભાવમાં એ જીવન, એનું જ્ઞાનમય જીવન એનું ચાલુ થઈ જાય છે. એટલે એક ન્યાયે સમાધિ મરણ તે નવા સમાધિ જીવનનું કારણ છે. સમાધિ મરણ છે તે નવા સમાધિ જીવનનું કારણ છે. એટલે બધું સમાધિમય જીવન શરૂ ચાલુ થયું. અસંગની તો થાય જ નહીં. મનુષ્ય હોય દેવ થાય, દેવ હોય મનુષ્ય થાય, બીજી ગતિ નથી. બે ગતિનો વિચ્છેદ થઈ ગયો, બે ગતિના બંધ પડે નહીં. સ્ત્રી પર્યાયનો બંધ પડે નહીં. દેવ થાય અને મનુષ્યમાં પુરુષ થાય, દેવલોકમાં પણ દેવ થાય, દેવી ન થાય. હે, હા, વૈમાનિક દેવમાં જાય. પણ ત્યાં સમાધિમય જમીન હોય. એનો દેવ આયુષ પૂરું કરે મનુષ્યાયુમાં આવે તો મનુષ્યાયુમાં ગર્ભાવસ્થા 9 મહિનાની છે એપ્રોક્સિમેટલી. ત્યાં પણ સભાન દશામાં હોય, પ્રાણ દશામાં હોય, શાંતિ રહે ઘણે. આનંદ વેદન તો નિર્વિકલ્પ દશામાં વધારે આવે. સ્વભાવની શાંતિની ધારા જે નિર્વિકલ્પ દશામાં તો આનંદ વધી જાય છે, પણ જે જ્ઞાન દશા જ્ઞાન ધારા છે એમાં શાંતિ છે અને એ ધારા ચાલુ જ રહે છે. જેટલા તીર્થંકરો મનુષ્યપણે જૈનમાં, જૈન સંપ્રદાયના, એ બધાએ જ્ઞાન દશામાં જ માતાના પેટમાં આવ્યા છે. પછી કોઈ સર્વાર સિદ્ધિમાંથી આવ્યું હોય કે ગમે ત્યાંથી આવ્યું, જ્ઞાન દશામાં જ આવ્યા છે. આ જન્મ જ્ઞાની હોય છે. પછી ભલે ચક્રવર્તી થાય, વૈભવ હોય ચક્રવર્તી અનુસાર, રાજપાટ રાણીઓ બધું, જ્ઞાન દશા એ જ્ઞાન દશા છે. બાળક અવસ્થામાં પણ માની નિયમ, એ તો અનાદિ અજ્ઞાની માટેનો નિયમ છે. 8 વર્ષ પછી જ્ઞાન થાય. એ તો જ્ઞાન લઈને જ કન્ટિન્યુ લઈને આવ્યા છે. પછી ક્યાં સવાલ છે? એમનું જ્ઞાન દશા કન્ટિન્યુ જ રહે છે, ભાવ બદલાય છે. હા, બીજાને એટલે નારકીના જીવોને સાતા થાય. તીર્થંકરનો જન્મ થાય ત્યારે ઘડીભર માટે નારકીના જીવોને અસાતા મટીને સાતાનો અનુભવ થાય. એટલો તો પુણ્ય પ્રભાવ છે, જન્મે મનુષ્ય લોકમાં અને પ્રભાવ નરકમાં લોકમાં આવી જાય. કેટલા બધા પુણ્ય થતા છે. ચોથા ગુણ સ્થાને કોઈ નિયમ નથી. જન્મ પછી ગમે ત્યારે થાય. કેમ કે તો ત્રણ જ્ઞાન લઈને આવે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. એટલે એમનો ઉઘાડ જ જુદો છે, આખો અસાધારણ ઉઘાડ છે. આપણે જે કોમન ચાઇલ્ડ ગણીએ છીએ એવું કઈ ગણવા જેવું નથી. કેમ કે તો ઉપરથી ઇન્દ્રો આવીને પૂજા કરે છે, એને જન્મ કલ્યાણક મનાવે છે. ત્યારે ઇન્દ્રો આવીને પૂજા કરે છે, ઇન્દ્ર કઈ એકલો ન આવે. આપણો પ્રાઇમ મિનિસ્ટર જાય તો ચાર્ટર પ્લેન કરીને જાય છે, એની યાર ટોળું હોય છે એનો. તો ઇન્દ્ર છે, લાખો દેવ હોય એની સાથે, સેંકડો હજારો ની વાત ન હોય, લાખો દેવ એની સાથે, લશ્કર જ મોટું હોય એની યારે. સુધર્મ ઇન્દ્ર આવે છે ને, 32 લાખ વિમાન નો રાજા છે, એક વિમાનમાં અસંખ્ય દેવ છે, અબજ નહીં, અબજોની વસ્તી નથી, અસંખ્યની વસ્તી છે. બધા પુણશાળી પાછા, ભિખારીનો રાજા નથી, દેવોનો રાજા છે, દેવેન્દ્ર છે. અસંખ્ય દેવ એટલે એ ભગવાનની, ભગવાનનું જન્મ કલ્યાણ કરવા નીચે ઉતરે ત્યારે વગર વાદળા એ સૂરજનું વચ્ચે આડું આવી જાય એનું લશ્કર, તો નવાઈ લાગે કે વાદળા છે અને ના કેમ સૂરજ અજવાળું નથી આવતો. વાદળું હોય ત્યારે તો ઠીક છે કે અંધારું નીચે થાય, વગર વાદળા એવું થાય. એમ લાખો દેવ ઉતરતા હોય એટલે વચ્ચે સૂર્યનું વિમાન આવે ને વચ્ચે પછી મનુષ્ય લોક આવે, એટલા બધા આવે. પૂજા એમને કરવી છે પણ હારે બધા આવે. હા, છતાંય એ પૂજા કરવા આવે. ચોથા ગુણ સ્થાન વાળો ચોથા ગુણ સ્થાન ની પૂજા કરે, ઉંમરમાં મોટો હોય તો. કેમ કે એને તો સાગરોપમ નું આયુષ છે, 7-8 સાગર ની સ્થિતિ મિનિમમ હોય, એટલે અબજો ને અબજો વર્ષ નું આયુષ છે. આ તો હજી જન્મ તો બાળક, લૌકિક અપેક્ષા એક દિવસનો, લૌકિક અપેક્ષા એક દિવસનો, નહીં તો 9 મહિના 10 મહિના જે ગણો એ શું આયુષ એટલું થયું છે. એ તો બાળ તીર્થંકરની પૂજા કરે છે. અત્યારે તો નાની નો અર્ધ ચડાવે તો બધાને મગજ ગોળ ગોળ ફરવા માંડે, ચક્કર આવવા માંડે. તો બાળ તીર્થંકરની પૂજા કરે છે. છઠામાં આવે છે ને, લેશન સંયમ પર સુરનાથ જજે હે. સુરનાથ એટલે ઇન્દ્ર, તીર્થંકર ને લેશ સંયમ નથી. જન્મે ને શું સંયમ હોય, ભાઈ એક દિવસ ના બાળક નો સંયમ શું હોય, એ સંયમ નો ક્યાં સવાલ જ ઉભો થાય. સાધારણ સમ્યક દ્રષ્ટિ છે, ભાવિ તીર્થંકર છે. ભાવિ તીર્થ એટલી 6 ઢાળા તો આ લોકોને દિગંબર સંપ્રદાયની અંદર પ્રાથમિક ભૂમિકામાં બાળકોને શીખડાવે છે. અને મોટા મોટા પંડિતો થાય તો એ ભૂલ કરે છે કે આ તમારે છ ઢાળામાં આવ્યું એનું શું પણ હવે. પણ એનું કારણ કે ઈક્ષાઈક સમ્યક દ્રષ્ટિ છે, એક ભવતારી છે, મનુષ્ય થઈને મોક્ષે જવાના છે, એમાં કોઈ બે મત ચાલે એવું નથી. એટલે એમાં એવું એમાં ચાલે એવું નથી કે એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા હતા કે નહોતા થયા. એમાં કોઈ આર્ગ્યુમેન્ટનો સ્કોપ નથી, અવકાશ જ નથી કાંઈ. એવી પરિસ્થિતિ છે. આ તો નીચેના વિમાનમાં હોય છે ને, સ્વધર્મ ઇન્દ્ર તો નીચેના વિમાનમાં હોય છે. બોલો, અહમ ઇન્દ્ર છે પણ એ તો બધા અહંકાર વાળા અહમ ઇન્દ્ર છે. મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે અહંકારથી ભરેલા છે કે અમે દેવ છીએ, અમે પુણ્યશાળી છીએ, અમે મોટા દેવ છીએ. દેવ એ કેન્દ્રી ભયો, એ પાછો એ કેન્દ્રીમાં જાય. જેટલો રસ તીવ્ર લઈએ ત્યાં વૈભવમાં સંયોગમાં, એટલો પાછો અધોગતિમાં જવાની તૈયારી કરે. એટલે મિથ્યાત્વ સહિતનો પુણ્ય યોગ પછાડે છે અને અધોગતિના ઘણા દુઃખમાં જીવને ધકેલી દે છે. જ્ઞાન હોય તો જ વેદ જ્ઞાનથી જુદો રહી શકે. હું એક કેવળ અસંગ તત્વ છું, આ બધું સપનું છે, ચાર દિવસની ચાંદની ફિર અંધેરી રાત, મારે લેવા દેવા. હું મારે હું હમણાં ઘડીકમાં વિયો જઈશ આ ધર્મશાળા ખાલી કરીને. એ ધર્મશાળા જ માને છે, આ નવી ધર્મશાળા આવી, આ કાંઈ ખાલી કરવાની છે. સારી હોટલ હોય તો શું થઈ ગયું, ત્યાં બટકા ભરાય છે. એવું છે, એટેચમેન્ટ નથી થતું, રસ નથી આવતો. અત્યંત આત્મરસને લીધે ભવાંતરમાં પરિણતિ લઈને સાધક જાય છે, પરિણતિ લઈને એ સાધક જાય છે, સમાધિમય જીવન શરૂ કરે છે. ત્યાં પણ આ આત્માની સહજ શક્તિ છે એમ થવું, તે આત્માની સહજ શક્તિ છે. સામર્થ્ય બેહદ સામર્થ્ય ભર્યું છે. ચોથો ગુણ સ્થાન કોઈ બહુ મોટી વાત નથી. જેનું સામર્થ્ય બેહદ ભરેલું છે આ તો એને તો પાસેરામાં પહેલી પુણ્ય આવી છે, એ તો એ કોઈ બહુ મોટી વાત નથી. પ્રાપ્ત કરવું એ મોક્ષને માટે મોટી વાત છે, પણ આત્માને માટે મોટી વાત નથી. મોક્ષની પર્યાયને માટે મોટી વાત છે, એ મોક્ષના આત્માને માટે એ મોટી વાત નથી. એટલે કોન્સેપ્ટ બે રીતે એનું હોવો જોઈએ કે હું આત્મા આનંદ સામર્થ્યનો ધણી છું, અનંત શક્તિનો ધણી છું, હજાર હાથવાળાની અનંત હાથવાળો હું પોતે જ છું. પર્યાયમાં પામરતા છે એટલે વાત મોટી લાગે છે. અપેક્ષા એ મોટી છે, એ અપેક્ષા એ મોટી છે, કેમ કે પોતે પર્યાયમાં નબળો છે, અવસ્થામાં નબળો, વસ્તુના સ્વરૂપે થોડો નબળો છે. આ આત્માની સહજ શક્તિ છે તેથી મુમુક્ષુ જીવે પ્રતિકૂળતાના લક્ષ્ય કે ઉદયની મુખ્યતામાં રહી ભેદજ્ઞાનનો પ્રયાસ અથવા જાગૃતિનો પ્રયાસ છોડવો ન ઘટે. આત્માની શક્તિ છે તો એ પ્રયાસ ચાલુ જ રાખવો જોઈએ. મુમુક્ષુ એ વેદજ્ઞાનનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ, વેદજ્ઞાનની ના સ્ટેજે પહોંચીને ક્રમથી વેદજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચીને શક્તિ નથી, કોઈ શક્તિ નથી આત્મા પાસે. ભાવના છે, ભાવનાનું બળ એવું છે કે 14 બ્રહ્માંડ ફરે તો ભાવના ન ફરે. ભાવનાનું બળ હોય શકે, ભાવનાના બળે આગળ વધે છે. એ રીતે જુઓ તો માર્ગ બહુ સગવડતા વાળો છે. તમારે આત્મામાંથી શક્તિઓ હજી પ્રગટ થઈ નથી, વિકાસ પામી નથી તમારી શક્તિઓ, તો પણ તમારી પાસે સાધન શું? તો આત્મકલ્યાણની, એકમાત્ર આત્મકલ્યાણની ભાવના, અને એ ભાવનાની ડિગ્રી તીવ્ર. જેટલી ભાવના તીવ્ર એટલું કામ સહેલું ને સુગમ. જે કાંઈ વાંધો છે એ ભાવનાની ખામીનો જ વાંધો છે. શું બેનશ્રી કેટલું બધું લીધું છે 21મા વચનામૃતમાં, કે ભાવના છે સફળ થાય થાય ને થાય જ. કુદરતને ફરવું પડે, ભાગ્યની રેખા બદલાય, એવી ભાવના બળવાન ચીજ છે. ભાવનામાં આવું કોઈ પણ જીવ આવી શકે, એના માટે શાસ્ત્ર ભણવાની જરૂર નથી, એના માટે કોઈ ક્રિયાની જરૂર નથી. કે તમે મંદિરમાં જાઓ છો કે નથી જતા, માળા ફેરવો છો કે નથી જતા, દાન દો છો કે નથી દેતા, શાસ્ત્ર વાંચો છો કે નથી વાંચતા, કાંઈ નહીં. ના આંખની જરૂર શાસ્ત્ર વાંચવા માટે જે જરૂર પડે છે, અને શ્રવણ કરવા માટે જરૂર પડે છે, એના કાનની જરૂર. ભાવના ભાવનાની રીતે આગળ વધી શકે છે. એટલું શ્રવણ થયેલું હોવું જોઈએ કે આ ભાવના કેવળ જ્ઞાન સુધી તને લઈ જશે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ગમે ત્યારે ઊભી થઈ જાય, ફ્રોમ વેરી બિગિનિંગ. ખરેખર પરિભ્રમણની ચિંતના અને વેદના છે એ આત્મભાવનાનો જ એક પર્યાય છે, આત્મકલ્યાણની ભાવનાનો જ પર્યાય છે. બીજી રીતે કહીએ તો, કેમ કે એને આત્મકલ્યાણ નથી થતું એ જ એનું દુઃખ છે. એ જીવને દુઃખ શું છે? મારું આત્મકલ્યાણ કેમ થતું નથી? અનંતકાળ મેં કેમ કાઢ્યો? આવી મૂર્ખામી મેં કેમ કરી? મેં મારા આત્માને નુકસાન કેમ કર્યું? એનો જે પશ્ચાતાપ, એ આત્મકલ્યાણની ભાવના જ છે. બીજું તો ફ્રોમ વેરી બિગિનિંગ. અને આત્મભાવના ભાવવાને નો ક્યાંય પ્રતિબંધ નથી. મુમુક્ષુના કોઈ સ્ટેજમાં નહીં, જ્ઞાનીના કોઈ સ્ટેજમાં નહીં, મુનિના કોઈ સ્ટેજમાં નહીં. બધા ભાવના ભાવી શકે થ્રુ આઉટ, એવી ચીજ છે. જે કાંઈ રખડપટ્ટી થઈ છે, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, આ એક તત્વની ખોટ છે, ક્ષતિ છે. ભાવનાના અભાવથી બધું થયું છે. ભાવનાનો સદભાવ હોય તો બધું આવીને મળે આપોઆપ. બેનશ્રી પાસે કોઈ માજી આવેલા, એમ તો વૃદ્ધ થઈ ગયા, શરીર હાલતું નથી, કાને સંભળાતું નથી, આંખે પૂરું દેખાતું નથી, શું કરવું, આયુષ ક્યારે પૂરું થાય કઈ ખબર નથી, વૃદ્ધાવસ્થા આવી ગઈ, શું કરવું, કઈક રસ્તો દેખાડો. બેનશ્રી શું કીધું ખબર છે? તમે તો માજી ભાવના વાળા છો ને બા, તમે તો ભાવના વાળા છો ને, ભાવના વધારો ને બેઠા 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 હુતા હુતા ગમે તે અવસ્થામાં ભાવના વધારો. બસ તમે તો ભાવના વાળા છો જ, એને શું પ્રોત્સાહન આપ્યું એ જાતનો, એને આદર આપ્યો, રિસ્પોન્સ આપ્યો કે તમે તો ભાવના વાળા છો. એમનું કીધું તમે ભાવના વગેરેના છો, એ જાતનો રિસ્પોન્સ આપ્યો કે તમે તો ભાવના વાળા છો ને, ભાવના વધારો ને, બસ તમારું કામ આપોઆપ થશે. ભાવના લઈને જાય મોટી વાત છે, એને એ ભાવના વૃદ્ધિગત થાય એવા જ સંજોગોમાં એનો જન્મ થાય, એવા જ વાતાવરણમાં અને એવી જ પરિસ્થિતિમાં એનો જન્મ થાય, એ આત્મા ત્યાં જઈને ઉત્પન્ન થાય, બહુ મોટી વાત છે.